શ્રી સમયસાર શ્લોક 181 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 19.
એવો જે તારો ભાવ છે એ એમ સૂચવે છે કે તું આત્મામાં એકાગ્ર નથી પણ બીજે ક્યાંક એકાગ્ર છો. બરાબર છે, એમ કહ્યું કે આપણે એકાગ્ર છો કે જ્યાંથી ખસવું છે, અને આત્મા કે જ્યાંથી ખસીને એકાગ્ર થવું છે, એ બંનેની વસ્તુ વ્યવસ્થાનું જો જ્ઞાન ન થાય તો પણ એને ખસીને પરમાથી ખસીને સમાવવા બની શકતો નથી. વિષયમાં એકાગ્ર છે, ભિન્ન ભિન્ન વિષયમાં કેમ કે પર વિષયમાં અંતર્મૂળ થી વધારે એકાગ્ર રહેવું હોય તો પણ રહી શકાતો. વિષય બદલાય છે પણ સામાન્ય તરીકે પર તે પર સામાન્ય છે, સ્વ નહી અને પર સામાન્ય. બીજું પીડ્યું છે અભિપ્રાય ઉપયોગ થી ખ્યાલ આવે છે ને, લંઘનો તો બહુ ખ્યાલ નથી શું છે ને શું નહીં ખ્યાલ આવે. જે વેપાર ચાલે છે ઉપયોગનો, જે વિષય સાથે એનો ખ્યાલ આવે છે. વસ્તુ વ્યવસ્થા વિચારાય, વસ્તુ વ્યવસ્થા જાણી હોય એક સિદ્ધાંત છે એવો. જૈન દર્શનનો આ એક ખાસ સિદ્ધાંત છે કે વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન હોય તો એને અસમાધાન નહીં થવાનું એક કારણ બને છે, સમાધાન રહેવાનું એક કારણ બને છે. અને અસમાધાન નહીં થવું અને સમાધાન રહેવું એ ઉપયોગની ચંચળતાના અભાવનું એક કારણ છે, એટલે એકાગ્ર થવાય છે. ચંચળતા એનાથી છૂટે છે, નિશ્ચંચળતા થાય છે. એમાં પણ થોડો પ્રયોજનનો વિષય એટલો છે કે વસ્તુ વ્યવસ્થામાં પણ એનો વિસ્તાર ઘણો છે. કેમ કે છ દ્રવ્યોમાં ઉદ્ગળ દ્રવ અનેક વિધ રૂપને ધારણ કરે છે. કેટલા વિધ વિષય છે એના, અને એક દ્રવને અનંત ગુણધર્મો છે. વ્યવસ્થા કેટલી વિચારવી, આનંદમાં થોડી ચર્ચા થઈ ગઈ. રવાણી છે ને, જમુભાઈ રવાણી અનેક આંખ કાઢતા હતા, આનંદમાં સેટલ થઈ ગયા. આંકડિયા વાળા વિચારે છે ઘણો. પછી થોડું પત્ર વ્યવહાર પ્રશ્નમાં આપણે ચાલતો હતો પંડિત સુ શાસ્ત્ર પ્રકાશના વિશે, એને પ્રેસ લાઈન નો અનુભવ છે ને, એટલે વિચાર કર્યો હતો આનંદ જઈશું મળશું બુકસેલર. ગાંધીજી કે સર્વજ્ઞ તો નક્કી કરવું થઈ ગયો છે. સર્વજ્ઞ પણ જો નક્કી ન થાય, સર્વજ્ઞનું સ્વરૂપ જો નક્કી ન થાય તો કોઈ રીતે વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન ન થાય. કેમ કે સર્વજ્ઞના જ્ઞાનમાં સર્વજ્ઞ અનુસાર જે વસ્તુની વ્યવસ્થા છે જ્ઞાનમાં આવ્યું એ અનુસાર એ રીતે જીવ જાણે તો જ એને સામાન્ય રૂપે વર્તમાન પર્યાય વિશેષ છે એનું જ્ઞાન કેવી રીતે થાય છે સર્વજ્ઞને? કેમ કે સર્વજ્ઞને તો જ્ઞાન થાય છે એમાં વર્તમાન વર્તિ પર્યાય છે દ્રવ્યનું જ્ઞાન થાય છે, એમ પ્રત્યેક દ્રવ્યનું અનાદિ અનંત પ્રણકાળ ત્રણ લોકનું જ્ઞાન થાય છે. એટલા ત્રણ લોકનું જ્ઞાન થાય છે એમ નથી, પણ પ્રણકાળ સહિતના ત્રણ લોકનું જ્ઞાન થાય છે. તો એમાં એમ કે જે તે પર્યાયોનું પ્રવેપણાનો જે સ્વભાવ છે તેને લઈને થાય છે. પણ એમ કે કોઈ એમ ન સ્વીકારે તો એ પ્રમેયપણું માને નહીં તો એને પછી વસ્તુને માની નથી. થોડી વિચારતા ચાલુ એમાં તો પછી બહુ સમય તમારી પાસે ન હતો, ત્યાં વાત તો ચર્ચા કરાવી મૂકી દીધી. પણ સર્વજ્ઞત્વ એટલે ત્રણ કાળ ત્રણ લોકને જાણે એટલું જ સર્વજ્ઞત્વ લેવામાં આવે. તો જે પરિપૂર્ણ અંતર્મુખ પણ છે તે જ્ઞાન સ્વભાવ અખંડ વર્તે જ્ઞાન કહીએ તે જ્ઞાન એ વાત રહી છે. ચર્ચા જ નથી કરી, મુદ્દા પૂરતી ચર્ચા કરો. એમ કહ્યું વિષય તો ઘણો બહો છે, આવો આવો ઘણું ઘણું છે. ત્યાં એક ગુણ ને અનંત ગુણ નું રૂપ છે, ત્યાં પ્રણયત્વ ગુણ ને એકલો કેમ જુદો પાડીશું? એને એમ તો કે ચર્ચા થઈ હશે, અસ્તિત્વ ગુણ ને લેવાય છે, પ્રણયત્વ ગુણ ને ન લેવો તો એક બરાબર નથી. પ્રમેયત્વ ને અસ્તિત્વ ક્યાં નથી? પ્રમેયત્વ ને કઈ અસ્તિત્વ નથી એવું થોડું છે? તો ખેર છો એવી વાત ને આપણે મુદ્દાની વાત એટલી છે, અજીવ ને કામ નું કેટલું દરિયો છે, સમુદ્ર જેવું છે, ગોથા ગમે એટલા ખાધી એનો કઈ પાર આવશે? વસ્તુ વ્યવસ્થા આ તો કહેતો જ સમજાય એમ નહીં, આ તો પ્રયોજન ની બુદ્ધિ વાળાને હવે કીધે પણ સમજાવી છે. ક્યાં કોઈ કરવા જાય છે કે ભાઈ તું લક્ષણ બુદ્ધિ રાગ ને ઓળખ ને આત્મા ને ઓળખ વગર કહે પણ એ ભેદ જ્ઞાન ની પ્રવૃત્તિમાં પ્રવર્તે છે ત્યારે આ જ પદ્ધતિ એ પ્રવર્તે છે અને બીજી પદ્ધતિ એ નહીં. બુદ્ધિ દ્વારા એટલે પ્રજ્ઞા દ્વારા જ્ઞાન દ્વારા બંનેને જુદા જુદા કરવા, જુદા જુદા પાડવા. ભેગા કરીને માન્યા છે, ભેગા કરીને જાણ્યા છે અને ભેગા કરીને જ એને સગળી પ્રવૃત્તિ માંડી છે એને કહેવામાં આવે. આત્મા તો અમૂર્તિક છે અને બની સૂક્ષ્મ પૂજ્ય પરમાણુ એનો સ્તંભ છે. આત્મા તો અમૂર્તિ છે જેમાં રૂપ રસ ગંધ સ્પર્શ વગેરે પર્યાયો પ્રગટ જેમાં જોવામાં આવતી નથી. અમૂર્તિ તત્વ છે બંધ પૂજ્ય પરમાણુઓનો એટલે મૂર્તિ પરમાણુઓનો સૂક્ષ્મ સ્કંદ છે એટલે એના રૂપ રસ ગંધ વગેરે જણાતા નથી. સૂક્ષ્મ પર્યાય ઇન્દ્રિય ગોચર થતા તેથી એક અમૂર્તિક છે. બીજું સૂક્ષ્મ છે એટલે મૂર્તિક હોવા છતાં પણ એની સૂક્ષ્મતાને લીધે એનું મૂર્તિક પણ સીધું ઇન્દ્રિય જ્ઞાન ગોચર થતું નથી. આવી સ્થિતિ હોવાને લઈને તેથી બંને જુદા છદમસ્તના જ્ઞાનમાં આવતા છદમસ્ત જીવ ને એના બીજું છદમસ્ત છે જીવને એના ઇન્દ્રિય જ્ઞાનમાં આ કર્મનો ઉદય જીવ ચૈતન્ય અમૂર્તિક તત્વથી ભિન્ન છે, જુદી જાત છે, મારામાં નથી એવું એના જ્ઞાનમાં આવતું નથી. જોકે એનું જ્ઞાન તો એટલું બધું અજ્ઞાન દશામાં સ્થૂળ છે કે મૂર્તિક શરીર એવું કે જે ઇન્દ્રિય જ્ઞાન ગોચર સ્પષ્ટ જણાય છે કે જળ છે તો પણ એને જળ તરીકે એને રાખીને જળના સ્થાનમાં એને રાખતો નથી. એને પણ પોતા રૂપ કરે છે, એ જ હું છું, હું એવો છું એમ એને માની રાખ્યું છે. કલ્પના કેવી છે, જેવો દેખાવ છે, ઊંચો નીચો જાડો પાતળો ગોરો કાળો જેવો હોય વર્ણવો બસ એના એ ધ્યાનમાંથી ખુશું છે ક્યારે કે હું એવો નથી એમ. કેટલું સહજ થઈ ગયું છે એ માન્યતા અંદરમાં ઘર કરી ગઈ છે. કોઈ રોગ ન નીકળતો હોય ત્યારે એમ કહેવામાં આવે છે આ રોગ ઘર કરી ગયો છે હવે, અને ગમે એટલા ઉપાય કરીએ પણ ખસતો વિખ્યાતનો અનાદિનો રોગ, પરને સ્વપણે માનવાનો રોગ, જળને ચૈતન્ય રૂપે માનવાનો રોગ એનો ઘર કરી ગયો એની તપાસે એનું નિદાન કરે તો એને સાથે સાથે ઉપાયની અંદર પણ પ્રવૃત્તિ કામ લાગે. નિદાન ન કરે ને એટલો ઉપાય મારે જોઈએ તો એમ પણ કામ આવશે. નિદાન થઈ ગયું છે પણ નિદાન એ તો આચાર્ય મહારાજે કહ્યું, પોતાના અનુભવને વ્યક્ત કર્યો, પોતાના અનુભવને વ્યક્ત કર્યો. એ અનુભવમાં એમણે એમ પણ જાણ્યું કે ઓહો, આ અનુભવ આવતા તો અનિશ્ચિતમાં આનો છેડો છે, આનો અંત ક્યાં આવશે, કે આ અનુભવનો છેડો અનંત સુખ છે, આખરે એમ થશે. તો પછી જગતના જીવો હું જેમ પહેલા ભૂલ્યો હતો એમ જ ભૂલ્યા છે, એ તો બધું જ્ઞાનમાં આવે છે. કે થોડો રાગ રહી ગયો એમાં કહેતા ગયા કે એ જીવો એ ભવ્યો આ અનુભવની આ રીત ને આ વિધિ ને આ પદ્ધતિ હવે લાયક હશે ઠેકાણે પડશે એટલી વાત. બીજું આમાં તો કોઈનું કઈ બહુ જબરજસ્તી થી તો કઈ ચાલે એવું, જેની યોગ્યતા હશે મર્યાદા છોડતી નથી જ્ઞાન તે આત્મજ્ઞાન છે, પછી તો વાત પૂરી થઈ જાય. બે વચ્ચે તફાવત રહેતો હોય તો ભાંગો, અંતર રહેતું હોય તો અંતર છેડવું. છે કે બે જુદા હોવા છતાં એક રૂપ દેખાય છે તે અનાદિ અજ્ઞાન છે, એવું જીવ ને અનાદિનું અજ્ઞાન છે. શ્રી ગુરુનો ઉપદેશ પામી તેમના લક્ષણ જુદા જુદા અનુભવીને જાણવું, જેમ અનુભવીને જાણવું એમ કહ્યું છે જયચંદજીની વાતમાં. શબ્દ પ્રયોગ એ છે કે શ્રી ગુરુઓનો ઉપદેશ પામી, પામવાનો અર્થ એ છે અનુભવ કરે તો પામો, નહીતર સંયોગ થયો તે પામો છે એમ પામો કહેતા. સંયોગ એ તો એક ક્ષેત્રની નજીકતા જાણવાનો વિષય છે, એ સંયોગ છે. જ્ઞાનીનો સંયોગ હોવા છતાં જ્ઞાન ની ઉત્પત્તિ ન થાય તો એ સંયોગ વિયોગ બરાબર છે. એમાં એના સંયોગ વિયોગ માં કઈ આંકડો ગયો બહુ ટૂંકો ટોટલ છે આ વિષય, કે આ બધું ઘણું જાણવામાં તો આવે છે. એ પ્રકારનો કોઈ યોગ છે કે આ અધ્યાત્મના વિષયમાં, શાસ્ત્રના વિષયમાં અનેક ખુલાસાઓ સહિત અનેક પડખાથી તત્વને જાણવાનો અવસર છે. બરાબર છે, વાંચતા હોય કે ન વાંચતા હોય, સમજતા હોય કે ન સમજતા હોય, પણ સત્શાસ્ત્રના ઘરે કબાટ ભરેલા છે કે નહીં. એક કાળ એવો હતો કે એક સત્શાસ્ત્ર ગોતવું હોય તો મનુષ્ય ભાવ સિવાય બીજો કોઈ ભાવ નથી થવાનો. એટલી પાત્રતા વાળા ને સત્શાસ્ત્ર નો યોગ નહોતો, નિયમ સારતા એમને મળ્યું નહોતું, હાથમાં જ નહોતો. અને સમયસાર જે ઉંમરે એમના હાથમાં આવ્યું ત્યારે ત્યાર પછી કઈ બહુ મોટું આયુષ રહ્યું નથી એમને, પણ એ સત્શાસ્ત્ર આવ્યું તો ઉલ્લાસમાં ખૂબો ભરીને કહ્યું કે ત્રાસમાં ખૂંચા મારી પેલા પણ જો સાવધાન ન આવી જીવનું વર્ણ સન્માર્ગ ને અનુકૂળ છે, ગમે તે પ્રવૃત્તિ ધાર્મિક ગમે તેટલી કરતો હોય એને યોગ અયોગ બરાબર છે. બસ આ એનો સીધો હિસાબ છે, એમાં કઈ ઓછા વત્તા માર્ક મૂકવાની જરૂર નથી. થોડાક માર્ક મૂકવા
જુદા જુદા અનુભવીને અનુભવીને માત્ર વિચાર જ્ઞાન લઈને ધારણા કરીને નહીં, અનુભવીને જાણવું કે ચૈતન્ય માત્ર તો આત્માનું લક્ષણ છે એમ અનુભવવું એમ કે છે, અને રાગાદી બંધનું લક્ષણ છે એમ જાણવું, એમ જાણવા માં એમ અનુભવવા માં પછી કદી ભૂલ થાય નહીં. સ્વપ્નાંતરમાં પણ પૂતગળની પર્યાયમાં કોઈ પણ પૂતગળની પર્યાયમાં એને સુખનો આભાસ થાય તો એને પૂતગળને પૂતગળના સ્થાનમાં જાણ્યું નથી આમ છે. જાગવાનો જાગતાનો તો સવાલ જ રહેતો નથી. આમના જ્ઞાન દશા કહેવામાં આવે છે. રાજાદીપનું બંધનું લક્ષણ છે તો પણ માત્ર વૈજ્ઞાનિક ભાવની અતિ નિકટતાથી તેઓ એક જેવા થઈ રહ્યા દેખાય છે. કોને દેખાય છે? જેને ભિન્નપણાનું જ્ઞાન નથી તેવાને. તેથી તીક્ષ્ણ બુદ્ધિ રૂપે છીનીને જો બુદ્ધિને વિશેષણ લગાડે, કારણ કે આ વિષય એવો છે કે જેમાં પ્રયોજનને લગતી સૂક્ષ્મતા, પ્રયોજનના વિષયક સૂક્ષ્મતા એમાં ઉત્પન્ન થયા વિના રહી શકે નહીં. તીક્ષ્ણ બુદ્ધિ રૂપે છીનીને અથવા સૂક્ષ્મ બુદ્ધિએ જેમ કે જે તેમને જુદા જુદીને જુદા જુદા કરવાનું શસ્ત્ર છે અથવા સાધન છે, આ જ્ઞાન જ સાધન છે એમ કહેવાના સિવાય બીજું કોઈ સાધન છે નહીં. તેમની સૂક્ષ્મ સંધિ શોધીને જ્યાં બે એક જેવા થઈ રહ્યા છે ત્યાં બંનેની મર્યાદા પકડીને, એમ સંધિ શું છે કે બે ચીજ નજીક છે, મળતી દેખાય છે, એક સરખી લાગે છે, આની મર્યાદા આટલી છે, આની મર્યાદા આટલી છે, એમ બંનેની ભિન્ન ભિન્ન મર્યાદા છે એટલે બંને એક નથી, પણ એની સાંધ ક્યાંક છે એને શોધી કાઢવી જોઈએ. કામ કરે છે, જ્યારે કામ કરે છે ત્યારે એકબીજાને અનુરૂપ કામ કરે છે. જેમ કે ભલે કોઈ દરિદ્રી હોય, ભલે જાણવાનું કાર્ય કરે અને રુચિ ભલે ગમવાનું રૂચવાનું કામ કરે, તો પણ બંને એકબીજાને અનુરૂપ કામ કરતા હોય છે. એટલે પછી ગમે એની નિષ્ફળતાથી વાત તો થાય. આમાં એમ કેવું છે ભાઈ, રુચિ સાધન કે જ્ઞાન સાધન એવો જો પ્રશ્ન હોય તો જ્ઞાન સાધન છે, કેમ કે જ્ઞાન વિના રુચિ ઉપસ્થિત એટલે ત્યાં જ્ઞાનની પ્રધાનતા લેવામાં આવે છે. અને જે જ્ઞાનની પ્રધાનતાથી વાત છે એનું સાધન સાધનની અંદર પણ એ વાત દીધી છે એનું કારણ કે બંનેના લક્ષણ ભિન્ન ભિન્ન જાણવા ઓળખવા એ જ્ઞાનનું કાર્ય છે, એ કાંઈ રુચિનું કાર્ય નથી. અને જ્યારે એ ભિન્ન ચિન્ન માત્ર આત્માને ઓળખે છે જ્ઞાન, ત્યારે એ ઓળખાણપૂર્વક રુચિ થઈ આવે. ઓળખ્યા વિના રુચિ થાય એ તો આકાશના પુષ્પની રુચિ કરવા જેવું. જ્ઞાનની ક્રિયામાં લઈ જાય મુખ્યપણે જુદા જુદા કરવાનું શસ્ત્ર છે તેને તેમની સુખ સંધિ શોધીને તે સંધિમાં સાવધાન થઈને પટકવી, એટલે કે બંનેને જુદા પાડવા. જ્ઞાન દ્વારા રાગની મર્યાદા પર્યંત જ રાગને જાણવો, એમાં જ્ઞાનને ભેળવવું નહીં, અને જ્ઞાનની મર્યાદામાં જ્ઞાનને રાખવું, એમાં રાગને ભેળવો નહીં, એને જુદા પાડ્યા એમ કહેવામાં આવે છે. અંતરંગનો સૂક્ષ્મ વિષય છે, તૈયારી પણ એ માગેલી એવો એ વિષય છે. આ જાણવા મળે એટલે ઠીક છે. ભેદ જ્ઞાનનો આવો વિષય, સુંદર વિષય જાણવા મળ્યો, એનો સંતોષ પકડવા જેવો. એ સંબંધીનો સ્વકાર્યનો ઉત્સાહ આવે આ જાણતા, એવું એનું પ્રયોજન છે જણાવનારને. જે તે જીવ આ વિષયને યથાર્થ જાણશે તો એને તે સંબંધીનો સ્વકાર, તે પ્રકારનો સ્વકાર ચાલુ થઈ જાય, જાણતા જ ચાલુ થાય. જેમ જાણતા જ આઘાત લાગે છે, આઘાત પ્રત્યાઘાત જાણતા જ થાય છે, એમાં કઈ પછી એક અણ ને એક પ્રવાહ એમ થતું એ આ વિષયમાં આપણે સમજવું. તે પડતા બંને જુદા જુદા દેખાવા લાગે છે, એ જ્ઞાન થતા એ પ્રજ્ઞાછીન રૂપ જ્ઞાનની પર્યાય જ્યાં ઉપજે ત્યાં જ્ઞાન ને રાગ જુદા જુદા દેખાવા લાગે, જુદા જુદા જણાવા લાગે છે, જુદા જુદા પ્રતિભાસે છે. એવા જ પ્રતિભાસે એક છે નહીં, તેથી એક પ્રતિભાસતા નથી. પેલા બે હતા પણ ભ્રમથી એને એક દેખાતા, એ ભ્રમ છૂટ્યો. નિર્મળ જ્ઞાનની પર્યાય પ્રજ્ઞા રૂપી છીણી જેને અહીંયા કહીએ, જ્ઞાનની નિર્મળ પર્યાય છે એને અહીંયા પ્રજ્ઞા છીણી કહેવામાં આવે છે. એનાથી બંને જુદા જુદા દેખાવા લાગે. કોણ માંડું પડ્યું હોય, માંડા પડ્યા હોય કરે છે, શરીર ને આત્મા એક લાગે. શરીર માંડું પડ્યું એટલે હું માંડો પડ્યો એમ, જ્ઞાન માંડું પડતું, શરીર માંડું પડે, શરીરની અશક્તિ પણ વધે અને જ્ઞાની ને જ્ઞાનની શક્તિ વધે. શરીરની ભલે શક્તિ ઘટે પણ જ્ઞાન જ્યોતિ સતેજ સતેજ થાય. રૂપો કરે છે ગતાનું ગતે એ વસ્તુ નથી, એ પ્રયોગનો વિષય છે. તે શરીરને થોડી ઉષ્ણતા આવે આપોઆપ, પછી તો એમાં ખબર પડતી નથી ભૂખ લાગી છે કે, પણ ત્યારે પણ જ્ઞાન થાય છે. જીવને આત્માને ભૂખ લાગતી નથી પણ જીવને તો જ્ઞાન થાય છે, અને જ્ઞાન થાય છે તે સંભાવે રહેતું ઉપજતું જ્ઞાન થાય છે. અનુકૂળતા પ્રતિકૂળતા કલ્પતું જ્ઞાન ઉત્પન્ન થતું નથી, એવા સ્વભાવે એવા ભાવે ઉત્પન્ન થતું જ્ઞાન છે. એમાં જ્ઞાનની શક્તિ સહજપણે વધતી ઉત્પન્ન થાય છે, વધતી જ જાય છે, વધારવી એ પણ જ્યાં વિકલ્પ છે. શરીરથી ભિન્નતા થઈ એનો પ્રશ્ન જ રહેતો. એમ બંને જુદા જુદા દેખાતા આત્માને જ્ઞાન ભાવમાં જ રાખવો. જ્ઞાન 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 વાતે વાતે વાત લીધી છે. જ્યાં એ જીવ અને પુદગળ ભિન્ન ભિન્ન દેખાય, જીવ અને રાગ ભિન્ન ભિન્ન દેખાય, ત્યાં આત્માને જ્ઞાન ભાવમાં જ રાખવો, જ્ઞાનમાં સ્થિર કરવો, આત્માને સ્વરૂપમાં એને સ્થિર કરવો, અને બંધને અજ્ઞાન ભાવમાં જ રાખો, બંધને પોતામાં ભેળવો. ગણાય ભલે જ્ઞાનમાં, પણ એ બંધ બંધમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, એ રીતે બંને ને ભિન્ન કરો. એટલે ભેળવતો તો એમ ન ભેળવવા એમ કહી.